વાર્તા 208 સંવત 1975ના વૈશાખ વદ દશમને રોજ બપોરે સભામાં વચનામૃતની કથા વંચાતી હતી. તે કથાની સમાપ્તિ કરી પોતે તથા સંત પોઢી જતા હવા અને 2 કલાક પછી વાડીએ સંત સહિત નાહવા પધાર્યા ને પોતે વાડીમાં બાજરી જોઈને કૂવા પાસે જાંબોડાના ઝાડ તળે બેસતા હવા અને સંત કાકરવાડીએ નાહવા જતા હવા. તે સ્નાન કરીને બાપાશ્રી પાસે નવી વાડીએ આવ્યા ને પછી સંત હરિજનોએ બાપાશ્રીની ચંદન પુષ્પ વડે પૂજા કરી અને બાપાશ્રી નાના પ્રકારના ફળ ફૂલની પ્રસાદી સંત હરિજનને આપતા હવા. પછી બોલ્યા, જે આ પ્રસાદીને આ દર્શન અને આ જોગ બહુ દુર્લભ છે ને શ્રીજી મહારાજને મોટા તો જેવા ધામમાં છે તેવાને તેવા જ દિવ્ય છે અને આ મનુષ્ય ભાવ તો પોતાના સંકલ્પે કરીને દેખાડે છે, માટે જે જોઈએ તે પ્રત્યક્ષ મહારાજને મોટા મળ્યા છે. આ પ્રાપ્તિ મોટી છે, અતિશય મોટી છે અને કયા સ્થાનમાં બેઠા છીએ ને કોનો જોગ થયો છે તો અનાદિ મુક્ત સાક્ષાત મળ્યા છે. એટલી વાત કરીને પછી જાંબુના ખોબા ભરી ભરીને સંત હરિજનોને આપતા હવા. એવી રીતે જાંબુ ફળ જમાડીને મંદિરમાં આવતા હવા. પછી શ્રી ઠાકોરજીના દર્શન કરીને વચનામૃતની કથા વંચાવી. તે પ્રથમ પ્રકરણનું 38મું વચનામૃત વંચાતું હતું. તેમાં જીવની વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા, જે જીવ છે તે વસ્તુગતે ચોખ્ખો કંચન જેવો છે, પણ સંગદોષે કરીને અવરાઈ ગયો છે. પણ મૂળ ચોખ્ખો છે તો જ મૂર્તિમાં ચોંટાય છે. પછી કરાચીવાળા લાલુભાઈએ પૂછ્યું, જે લોયાના 7માં વચનામૃતમાં કહ્યું છે કે ઇન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવ ત્રણેય પહોંચે નહીં, તેને તો જન્મ મૃત્યુ થાય તે તો ઠીક, પણ ચૈતન્ય પ્રકૃતિને પામ્યો જે કૈવલ્યાર્થી તેને જન્મ મૃત્યુ કેમ છે? કારણ કે ચૈતન્ય પ્રકૃતિ જે અક્ષર બ્રહ્મ, તેમાં લીન થયો જે કૈવલ્યાર્થી તે તો નદી સમુદ્રવત બ્રહ્મમાં ભળી ગયો તે કેમ સૃજાય? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે કૈવલ્યાર્થી જળમાં પાષાણવત તથા વૃક્ષે ખગવત લીન થાય છે, પણ સમુદ્રમાં નદીવત લીન થતો નથી. તે જ્યારે શ્રીજી મહારાજ કૃપા કરીને જીવોનો મોક્ષ કરવા પૃથ્વી ઉપર પધારે છે ત્યારે તે કૈવલ્યાર્થી ઉપર પણ દયા કરીને તેઓને પણ સૃષ્ટિ ભેળા સૃજે છે, કેમ જે વિષયમાં લુબ્ધ જીવો ઉપર દયા કરે છે તો કોઈ પણ સાધને કરીને બ્રહ્મ સુધી પહોંચ્યો હોય તેના ઉપર દયા કરે એમાં શું, એ તો કરે જ. માટે શ્રીજી મહારાજ એને સૃષ્ટિમાં લાવીને પોતાની સાકારપણાની ઉપાસના કરાવીને મોક્ષ કરે છે. પછી બીજી વાત કરી, જે એક સમયે વડોદરામાં શ્રીજી મહારાજને ને ગોસાઈજીવાળાને સંવાદ થયો. તેમાં શ્રીજી મહારાજના ભણેલા સૌ સાધુ અને ગોસાઈજીના સૌ શાસ્ત્રીઓ તેમને સામસામો સંવાદ કરવો અને તેમાં જે હારે તેને મુસલમાન કરવા એવો ઠરાવ કર્યો. પછી નિત્યસભા થાય ને પ્રશ્ન ઉત્તર ને સંવાદ થાય, તેમાં ગોસાઈજીવાળાની જીત થાય અને મહારાજના સંત હારે, તો પણ સંત કહે છે કાલે ગોસાઈજીવાળાને જીતી લઈશું, પણ સંત તો નિત્ય હારતા જાય. અને મહારાજ શ્રી ગોપાળાનંદ સ્વામીને સંભારે ને કહે છે, અહો, અમારું રત્ન આવ્યું નહીં. એમ કરતા એક દિવસ બાકી રહ્યો ત્યારે ગોપાળાનંદ સ્વામી આવ્યા. એમને જોઈને મહારાજ બહુ રાજી થયા ને કહ્યું, જે અમારું રત્ન આવ્યું ને હવે અમારી જીત થશે. પછી બીજે દિવસે સભા થઈ અને શ્રી ગોપાળાનંદ સ્વામી સભામાં આવીને બેઠા ત્યારે શાસ્ત્રીઓએ તથા બીજા સર્વેએ સ્વામીશ્રીને તેજોમય ને ચારે કોરે અનંત દેવો ને અનંત અવતારો સ્તુતિ કરતા તથા અનંત નાના પ્રકારના ઐશ્વર્ય સહિત દેખ્યા એટલે શાસ્ત્રીઓ તો સ્વામીશ્રીનું આવું આશ્ચર્યકારક ઐશ્વર્ય જોઈને દબાઈ ગયા ને કહેવા લાગ્યા, જે અમે હાર્યા ને તમે જીત્યા, એમ કહીને વંદના કરવા લાગ્યા ને મહારાજની જીત થઈ. પછી શ્રીજી મહારાજ કહે, જે સંતો તો હારીને અમને મુસલમાન કરાવનારા હતા, પણ આ ગોપાળાનંદ સ્વામીએ આવીને અમારી જય કરાવી. આમાં સમજવાનું એ છે, જે હજારો સાધનિક સંત હોય તે એક અનાદિ મુક્તની તુલ્ય ન થાય એવી અનાદિ મુક્તની અલૌકિક સામર્થ્ય છે. વાર્તા 208 પૂર્ણ.